દેવલાલીમાં પૂજ્ય ભાઈશ્રી લાલચંદભાઈનું તારીખ 19/2/89 સમયસર ગાથા 31 ઉપર પ્રવચન સળંગ પ્રવચન નંબર 263.
કોઈ જ્ઞાનીઓ ધર્માત્મા કે મૂલ્યોને સમજાવવા માટે ગાથા નથી. અજ્ઞાની અનાદિકાળથી એને જ આત્મા માની જતો છે, પણ દેહમાં રહેલો ચેતન ભગવાન પરમાત્મા દેહથી છે એવા આત્માને એને જાણ્યો નથી. એટલે કે જાણે દેહ કે જીવ છે એવી અનાદિકાળથી તેને ક્રાંતિ થઈ ગઈ છે. એવા જીવો કવિ 27, 28, 29, 30 ગાથા સુધીમાં એક જબરદસ્ત ચર્ચા ચાલી છે. અજ્ઞાની એમ કહે છે કે અમે સાક્ષાત ચિત્ર ભગવાન ના શરીરને જોઈને એની સ્તુતિ કરીએ છીએ. તીર્થંકરની સ્તુતિ કરી અમે કેવળી ભગવાનની અમે સ્તુતિ આ તો કરી એમ એ માની રહ્યો છે, પણ દેહના લક્ષે તીર્થંકર કેવળી પરમાત્માની સ્તુતિ થઈ શકતી નથી. એમ કે તીર્થંકર પરમાત્મા એના યોગમાં દેહ ખરો છે, સંયોગ રૂપે દેહ છે, હજી સિદ્ધ થયા નથી. તીર્થંકર કેવળ બે શબ્દો છે. તીર્થંકર હંમેશા સદેહે હોય છે, તો દેહથી રહી, પણ દેહનો હજી સંયોગ છૂટ્યો નથી. સિદ્ધ પરમાત્મા તો દેહાતી થઈ ગયા, એને તો દેહ છે નહીં. અને સિદ્ધની ભગવાનની ભક્તિ કરતા સીધો શુદ્ધાત્માને જન્મ આવ્યો, પણ તીર્થંકર ભગવાનની સ્તુતિ કરનારને દેહને આત્માની ભિન્નતાનું ભાન નથી. અજ્ઞાની છે એ જીવ દેહના સામે જોઈને અમે તીર્થંકર ભગવાનની સ્તુતિ આજે કરી એમ માનીને એને સંતોષ પામે છે, અથવા અમે ધર્મ કર્યું. સ્તુતિના બે પ્રકાર છે, એક વ્યવહાર સ્તુતિ અને એક નિશ્ચિત સ્તુતિ. અનાદિકાળથી અજ્ઞાની આત્મા વ્યવહાર સ્તુતિ કરતો આવે છે, જો કે વ્યવહાર સ્તુતિ પણ નામને પામ્યો નથી, છતાં વ્યવહારો તે અપેક્ષાએ આપણે લઈએ તો તીર્થંકર ભગવાનની સામે જોઈને તીર્થંકર ભગવાન કેવળીને આજે મેં સ્તુતિ કરી. એમ તીર્થંકર ભગવાનના દેહ ઉપર લક્ષ રાખીને એ પરમ ઔદારિક શરીરથી જેમ ચૈતન્ય પરમાત્મા છે એ જોઈ શકતો નથી એના આત્માને. તીર્થંકર પરમાત્માના આત્માને પણ જોવો હોય તો એનું આત્મા પણ જ્ઞાનમાં નહીં થઈ શકે. સદમર્થને જ્યારે કે દેહથી ભિન્નાયા પોતાના આત્માને જ્યારે જાણે છે, અનુભવે છે, ત્યારે અનુભવ કાળમાં દેહથી ભિન્ન આત્મા અનુભવમાં આવે છે. દેહનો અનુભવ જરા પણ થતો નથી, અરે રાગનો અનુભવ થતો નથી દેહની વાતો. તો એવી સ્તુતિ કરતા કરતા ઘણા પ્રશ્નો કરે છે શિષ્ય કે અમે તો આ દેહને જાતમાં માનીએ છીએ તીર્થંકર ભગવાનના, કે અમને દેખાય છે એને સ્તુતિ કરીએ છીએ અને અમે કૃત્ય કૃત્ય થઈ જાય છે. અમને તો ભગવાનના દર્શન કરતા ધર્મ થાય, કયા ભગવાન ના દર્શન કરતા ધર્મ થાય એ ખબર નથી. આ ભગવાન ની તો ખબર નથી, પણ સામા તીર્થંકર પરમાત્મા ને પણ એ જાણતો નથી. એના દેહ ને જ આત્મા માનીને બુદ્ધિ ધરે છે. પછી ઘણી ચર્ચાઓ કરતા કરતા પ્રશ્ન કરે છે, ગુરુ કહે છે કે દેહ તે જીવ નથી, દેહ થી આત્મા ભિન્ન છે. ત્યારે શિષ્ય પ્રશ્ન કરે છે કે સિદ્ધાંતમાં આગમમાં દેહ તે જીવ છે એમ અમે વાંચ્યું છે. ત્યારે શ્રી ગુરુ કહે છે કે વાત તે વાંચી છે, તે વાંચી છે, પણ અમે લખી છે તે વાંચી છે, લખનાર તો અમે છીએ. તે વાંચી છે એ વાત સાચી છે, લખનાર કોણ છે? અમે જ લખ્યું છે. વ્યવહાર ને દેહ તે જીવ છે એમ અમે લખ્યું છે, પણ તું અધૂરું વાક્ય વાંચી મને બંધ કરી દે. જે તે જીવ છે એ વ્યવહારની કથન છે, પરંતુ નિશ્ચય નહીંથી જોવામાં આવે તો ભગવાન આત્મા ત્રણેય કાળ અત્યંત ભિન્ન છે, ત્યાં પૂર્ણ વિરામ થાય. અધૂરું વાક્ય સાંભળીને ચાલ્યો જાય તો એને ભેદ ન થઈ શકતું નથી. ત્યારે કહે છે કે નિશ્ચયને જોવામાં આવે તો કદાપિ દેહ તે જીવ ન થઈ શકે. દેહ તો જળ છે, આત્મા તો ચેતન છે. માટે તું નૈવિક્ષા જાણતો નથી. નૈવિક્ષા જાણતો નથી એટલે શું કહે છે કે દેહ ને આત્મા ભિન્ન છે, નિશ્ચય ને એ આત્મા દેહ થી ભિન્ન છે એવા નિશ્ચયની ના કથન ને તું જાણતો નથી. અને તું વ્યવહાર નયનું જે કથન આવે છે શાસ્ત્રમાં જિનાગમમાં સર્વજ્ઞ ભગવાનની વાણી વિને આશ્રિત છે. પ્રયોજનવશ કોઈ વખતે નિશ્ચયની વખતાથી કથન આવે અને કોઈ વખતે જાણવા માટે વ્યવહાર નયનું કથન પણ આવે. વ્યવહાર નહીં જાણવા માટે છે, પ્રયોગનું વ્યવહાર નહીં પ્રયોગનું જ્ઞાન કરાવે છે, નિશ્ચય નહીં આત્માનું ભાન કરાવે. આ વાત તું સમજો નથી, નય વિભાગની યુક્તિ તું જાણતો નથી. કે વ્યવહારની ના કથન છે એને તું સત્યાર્થ માની બેઠો છો, એટલે દેહ તે જીવ છે એવી તને ભ્રાંતિ થઈ ગઈ છે. એટલે દેહની આરે એકત્વ બુદ્ધિ તને છે, અને દેહને જોઈને તીર્થંકર ભગવાનના દેહને જોઈને કોઈના દેહ કાળા, કોઈના સુવર્ણવર્ણના, કોઈ નીલવર્ણના એવા 20-24 તીર્થંકરના 4-5 પ્રકાર પાડીને કેવો દેહનું વર્ણન હોય એ આગમ આવ્યું. ભાઈ દેહ તે જીવ નથી, દેહ થી આત્મા ભિન્ન છે. એનો આત્મા એના દેહ થી ભિન્ન છે, અને આ આત્મા પણ દેહ થી અંદરમાં જુદો છે, ન્યારો છે. એની તને ભેદ જ્ઞાન તને થયું નથી, નય વિભાગની યુક્તિ જાણતો નથી. કઈ નયનું કથન છે? નયનું કથન, નયના કથન ને કઈ નયનું કથન છે એક, અને અહીંયા શું પ્રયોજન સિદ્ધ કરવું છે એમ બે પ્રકાર જો ખ્યાલમાં આવે તો જિનાગમનું રહસ્ય ખ્યાલમાં આવે. કઈ નયનું કથન છે એક, અને અહીંયા શું પ્રયોજન સિદ્ધ કરવું છે આ બે વાત જો તને ખ્યાલમાં આવશે તો જિનાગમનું રહસ્ય તને ખ્યાલમાં આવશે. માટે દેહ તે જીવ છે એ વ્યવહારનું કથન છે, અને દેહ તે જીવ નથી ચેતન આત્મા તે જીવ છે એ નિશ્ચયનું કથન એમ નય વિભાગની યુક્તિ દ્વારા એને સમજાવ્યું. સમજાવ્યા પછી વ્યવહાર સ્તુતિ એટલે દેહની દ્રષ્ટિ કરીને જે શુભ ભાવ થતો હતો, અને એ શુભ ભાવ થવાનું કારણ પણ એની પાસે ઇન્દ્રિય જ્ઞાન હતું, અને ઇન્દ્રિય જ્ઞાનથી એને દેહ જ ગણાવે, અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા ગણાવે, અને ઇન્દ્રિય જ્ઞાનથી દેહ ગણાવે. એની પાસે ઇન્દ્રિય જ્ઞાન હતું, અતિન્દ્રિય જ્ઞાન તો પ્રગટ થયું નહોતું અજ્ઞાનીને, એટલે દેહને આત્મા માનતો હતો. ત્યારે એ ઇન્દ્રિય જ્ઞાનને તું એક વખત બંધ કર, ઇન્દ્રિય જ્ઞાનને જીતી લે. ઇન્દ્રિય જ્ઞાનથી અધિક આત્મા જુદો છે, અને એ ઇન્દ્રિયોથી જુદો છે, મૂળ પ્રાકૃતમાં છે. ઇન્દ્રિયો બહુવચન છે, ઇન્દ્રિયથી જુદો કુંતુન ભગવાને નથી કહ્યું, પણ ઇન્દ્રિયો એ ઇન્દ્રિયોના ત્રણ પ્રકાર પાડીને ટીકાકાર કહે છે કે દ્રવ્ય ઇન્દ્રિય એ જ્ઞાનનું નિમિત્ત નથી, દ્રવ્ય ઇન્દ્રિય અજ્ઞાનનું નિમિત્ત છે. ભાવ ઇન્દ્રિય કહો કે અજ્ઞાન, જ્ઞાન નહીં, એ દ્રવ્ય ઇન્દ્રિય નિમિત્ત છે. પણ કોનું? કે ભાવ ઇન્દ્રિયનું નિમિત્ત છે. એને જીતી લે પહેલા, પછી ભાવ ઇન્દ્રિયને જીતવાની વાત કરી, એના વિષયોને જીતવાની વાત કરી. એટલે આ ગાથા મુનિ માટે નથી, પણ અનાદિ વિચાર નથી અપ્રતિભૂત જીવને જે ઇન્દ્રિય જ્ઞાનનો પક્ષ થઈ ગયો છે, એ વ્યવહારનો પ્રબળ પક્ષ છે. ઊંચી ધર્મ થાય એ સામાન્ય જન સમુદાયનો પક્ષ થઈ ગયો છે, અને વિદ્વત જનનો પક્ષ શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન. કાલ એવી એક વાત સાંભળી, પ્રસિદ્ધ વિદ્વાનું નામ નહીં, ગામનું નામ નહીં, પ્રસિદ્ધ વિદ્વાનો કહે છે કે જ્ઞાન જ્ઞાન છે, જ્ઞેય નથી. સાંભળીને એમ થયું, અરે પ્રભુ, આ કુંકુદ ભગવાને કહ્યું છે, કોઈના ઘરની વાત નથી. અમૃતચંદ્ર આચાર્ય ફરમાવે છે કે જ્ઞેય એક જ પ્રકારનું છે, અભેદથી. ભેદથી જો તો ત્રણ પ્રકાર છે, દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિયના વિષયો અદ્રવ્ય લોક, એ ત્રણેય જ્ઞેયમાં જાય છે. એમાં જ્ઞાન નથી. જેમ દિવાલમાં જ્ઞાન નથી, એમ ભાવ ઇન્દ્રિયમાં જ્ઞાન નથી. જ્ઞાનથી શૂન્ય છે ભાવ ઇન્દ્રિય. જ્ઞાન તો આત્મજ્ઞાનને અમે જ્ઞાન કહીએ, જેના સંબંધથી ઉત્પન્ન થયેલું જ્ઞાન. કે જ્ઞાન એ કર્મ ચેતના છે, પણ જ્ઞાન ચેતના નથી. અજ્ઞાનીનું ભાવ ઇન્દ્રિય તો કર્મ ચેતના છે, પણ સાધકને એ જ્ઞાનની પર્યાયના બે ભાગ પડી જાય છે, સ્વાસ્થિક અતિન્દ્રિય જ્ઞાન અને થોડુંક શાસ્ત્રની સન્મુખ જાય એવું ઇન્દ્રિય જ્ઞાન પણ એની પાસે છે. તો એને પણ કર્મ ચેતના કહી છે. સાધકના ઇન્દ્રિય જ્ઞાનને, ગણધર્વ પ્રભુના જ્ઞાનને, એ ભાવ ઇન્દ્રિય છે ને, એ અતિન્દ્રિય નહીં. તો એને પણ કર્મ ચેતના છે, જ્ઞાન ચેતના નથી. તો અજ્ઞાની નું ભાવ ઇન્દ્રિય તો જ્ઞાન ચેતના ક્યાંથી હોય? કર્મ ચેતના જ હોય. હવે હમણાં એક પ્રશ્ન આવ્યો, સાહેબ પ્રશ્ન કર્યો, આ ગાથા છે એ મુનિઓ માટે લાગે છે એવી આશંકા, શંકા નહીં સમજવામાં, ને કૌંસમાં પણ મુનિ શબ્દ આવ્યો છે. પછી એ કૌંસ ફેરો છે એમ કહ્યું તો એ તો ઠીક, પણ મૂળમાં મુણંદી છે ને, એમ મૂળમાં પ્રાકૃત ગાથામાં મુણંદી છે ને, મુણંદી 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 આદમ મુણદી એટલે મુનિ નહીં, પણ જાણું જો એનો સંસ્કૃત શબ્દ કાઢો, સંસ્કૃત શબ્દ કાઢો, જ્ઞાનાત્મા છે ને, જ્ઞાન સ્વભાવ અધિકમ જ્ઞાનાત્ય આત્મનમ, જાણું જાણું મુનદી એટલે મુનિ નહીં. એ તો સાધુ એમ કહે છે બીજાને, નિશ્ચયમાં સ્થિત સાધુઓ છે કે જ્યારે બીજો જીવ ઇન્દ્રિય જ્ઞાનને જીતે છે ત્યારે નિશ્ચયમાં સ્થિત સાધુઓ કહે છે કે આ જીતે નિજીન થઈ ગયો. કોણ કહે છે? નિશ્ચયમાં સ્થિત સાધુઓ કહે છે. આમાં કઈ ફરે એમ નથી, તમારી બુદ્ધિ ફેરવી પડશે. આની ફરે
બરાબર,
આ તો સર્વજ્ઞ ભગવાનની સાક્ષાત વાણી આવી છે. પણ એક વ્યવહારનો પક્ષ અનાદિ કાળનો એવો છે. એ વ્યવહારનો પક્ષ કેમ છે એનું એક કારણ છે. નિશ્ચયના નિશ્ચયનો નિષેધ કરે એને જ વ્યવહારનો પક્ષ હોવો. શું કહ્યું? એનું લક્ષણ છે વ્યવહારનો પક્ષ કેમ રહ્યો છે કે એ નિશ્ચયનો નિષેધ જ કરે, સ્વભાવનો નિષેધ જ કરે, સતનો નિષેધ જ કરે. આ ભલે બોલે નહીં પણ વ્યવહારનો પક્ષ એ નિશ્ચય નહીં નો નિષેધ કરનારો જીવ છે ત્યારે વ્યવહાર નહીં નો પક્ષ ઉભો થાય. પછી પોતાની યોગ્યતા અને ગુરુ ગમે એ વ્યવહારનો નિષેધ કરે છે. હવે જોજો લાઈટ ફરે છે શ્રીરામજી, પોતાની યોગ્યતા અને ગુરુ ગમ લાઈન ફરે છે, વ્યવહારનો નિષેધ કરે છે. વ્યવહાર સગળો પૂતા શાસ્ત્રી કરવા યોગ નથી, જાણવા યોગ છે. પણ એ તો જાણ્યા પછી જાણવા યોગ છે, આત્માને જાણ્યા પછી પ્રથમથી જાણવા યોગ નથી. પ્રથમથી જાણે તો અજ્ઞાની, આત્માને જાણ્યા પછી જણાઈ જાય તો વ્યવહાર. આ વાત સર્વજ્ઞ ભગવાને કહેલી છે, કોઈ અનુભવેલી છે. અને ન્યાયથી વૃત્તિથી જરા સતત થઈને પોતાનો પક્ષ છોડે તો સમજાય. વ્યવહારનો પક્ષ રાખીને આ સમયસાર નહીં સમજાય. વ્યવહારનો પક્ષ છે અમને ખબર છે બધી. હા, એ નિશ્ચય નહીં નો નિષેધ કરનારો જે છે, નિશ્ચયનો નિષેધ કરે ત્યારે વ્યવહારનો પક્ષ આવે. અને જ્યારે નિશ્ચયનો પક્ષ આવવા લાગે ત્યારે વ્યવહારનો નિષેધ એના ભાવમાં આવ્યા વિના રહેતો નથી. હા, એમને એમ નિશ્ચયનો પક્ષ આવી જાય ભલે વ્યવહારનો પક્ષ એ ઉભો, એમ ત્રણ કાળમાં બનતું નથી. અને કદાચ નિશ્ચયના પક્ષમાં આવે, વ્યવહારનો નિષેધ કરે ત્યારે એમને એમ નિશ્ચયનો પક્ષ આવી જાય ને ભલે વ્યવહારનો પક્ષ એ એમ છે. હવે વ્યવહારના પક્ષનો નિષેધ કરીને જ્યાં નિશ્ચયના પક્ષમાં આવે પછી આચાર્ય ભગવાન કહે છે, અરે તું નિશ્ચયના પક્ષમાં આવ્યો પણ તેથી શું? આ હવે એને ઓળંગી જા, નિશ્ચયના પક્ષમાં ઉભો, એમાં સાધ્યની સિદ્ધિ નહીં થાય. હું એક છું, શુદ્ધ છું, અકર્તા અભોગતા પૂર્ણાનંદ નો નાદ છું. આ ભાવ કર્મથી બેન દ્રવ્ય કર્મથી રહી નો કર્મથી રહી. આ એમ કેવળ શબ્દથી કે વિકલ્પથી એ કાર્ય સ્થિતિ થતી નથી. આવે છે નિશ્ચયનો પક્ષ, એ હકીકત છે. પણ લાયક જીવ નિશ્ચયના પક્ષમાં રોકાતો નથી. પક્ષાથી ક્રાંતિને આત્માનો અનુભવ કરે કરે ને કરે, એ અપૂર્વ પક્ષ છે. સામાન્ય પક્ષથી અતિક્રમાતું નથી, વિશિષ્ટ પ્રકારના પક્ષથી અતિક્રમાતું નથી. એ નિર્ણય કરવો જોઈએ. પેલા પ્રથમ શુદ્ધ જ્ઞાન વડે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એમ નિર્ણય તો કર. હું રાગી છું ને હું મિથ્યાદ્રષ્ટિ છું. જીવ તો મિથ્યાદ્રષ્ટિ હોય કે કોઈ જીવ મિથ્યાદ્રષ્ટિ હોય નહીં, જીવ જ્ઞાન સ્વભાવી છે. એક ઇન્દ્રિયનો જીવ એ જ્ઞાન સ્વભાવી, બે ઇન્દ્રિય જીવ જ્ઞાન સ્વભાવી. કોઈ જીવ મિથ્યાદ્રષ્ટિ ન હોય એ આશ્રમનું લક્ષણ છે. જીવનું લક્ષણ, જીવનું લક્ષણ તો જ્ઞાન છે, એ તો જ્ઞાનમય છે, એ તો ઉપયોગમય છે. આટલું સ્થૂળ ભેદ જ્ઞાન પણ હજી થાય નહીં. સ્થૂળ આટલો સ્થૂળ છે હજી, ક્યાં ક્યાંથી એ આત્માને પામે થયું? આ અહીંયા મુનિ એટલે જાણવું, મુનિ ની વાત નથી. પછી બીજો પ્રશ્ન આવ્યો કે સાધુઓ, સાધુઓ એ તો નિશ્ચયમાં છે. સાધુઓ એમ કહે છે કે જે જીતેન્દ્રિયને જીતે તેને જીતેન્દ્રિય જૈન કહેવામાં. આપણે પછી ચર્ચા કરશું, અત્યારે વાત કરીએ. ઠીક છે, તમારે તમારો પ્રશ્ન બહુ ઘણા વખતથી મારે યારે હાલે છે એ મને ખબર છે, પણ આવજો પછી તમે પ્રશ્ન કરવાની છૂટ છે. હા, પણ પક્ષ છોડીને આચાર્ય ભગવાન શું કહે છે સમજવાની કોશિશ કરી. આ પહેલા ગુણસ્થાનમાંથી ચોથા ગુણસ્થાનમાં આવવા માટેની ગાથા છે. મિથ્યાત્વનો વ્યય થઈને તમે પ્રશ્ન કેમ પ્રગટ થાય? એ મોહનો સિદ્ધોક્ષય ન થાય, સિદ્ધોક્ષય ન થાય એ ઇન્દ્રિય જ્ઞાન ને જીતે ત્યારે મોહનો ક્ષય. ઇન્દ્રિય જ્ઞાન જ મોહની ઉત્પત્તિનું કારણ છે એમ 200 વર્ષ પહેલા પ્રણમન સાહેબે કહ્યું છે કે ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે એને પોતાનું માને એમાં મમતા કરે મોહ પીડા વગેરે શું બાકી ઇન્દ્રિય જ્ઞાન ને જીતતા મોહ જીતાઈ જાય છે. મોહ એટલે દર્શન મોહ. દર્શન મોહ ના બે પ્રકાર, એક દ્રવ્ય દર્શન મોહ અને એક ભાવ દર્શન મોહ. ભાવ દર્શન મોહ જીતાઈ જાય છે ત્યારે દર્શન મોહ ઉપશમ થઈ જાય. એના કારણે, એના કારણે આત્માને કારણે જો અન્વ્યાર્થમાં પડે અર્થ કિરણ, જે ઇન્દ્રિયોને જીતીને છે જ્ઞાન સ્વભાવ અધિકમ, જ્ઞાન સ્વભાવ વડે અન્વિદ્યોથી અધિક આત્મનમ આત્માને જાણાતી, જો અર્થ કર્યું જોયું, મુણતી એટલે જાણાતી. વિજ્ઞે છે એ આત્માને જાણે છે. અત્યાર સુધી આત્માને જાણતો નહોતો, પણ કદાચિત પોતાની યોગ્યતા અને સમયસારની એકત્રી ગાથા અથવા સાક્ષાત ગુરુનું વચન દેખના લીધે એવો યોગ થતા એ આત્મા ઇન્દ્રિય જ્ઞાનને જીતી લે છે. જો જીતી લે છે, જીતે છે તેને, તેને જીતે જે કોણ કહે છે, જે જીતે છે એને જીતેન્દ્રિય જીન થયો એમ કહેનાર કોણ છે, એ લખ્યું છે. આમાં લખ્યું છે એને પાના બધાની પાસે એમ લખ્યું છે કે નહીં, કે મારા ઘરની વાત કરું છું, એમ લખ્યું છે. જો તેને જે ઇન્દ્રિયને જીતે છે, મોહને જીતે છે, સમય પુષ્ટિ થાય છે, તેને જે નિશ્ચિતા સાધવ, જે નિશ્ચયને માં સ્થિત સાધુઓ છે, આ ધર્માત્મા અતિ આસન ભવ્ય જીવો છે, મુનિરાજો છે, તે તેઓ તેઓ તેને તેઓ તેને ખરેખર જીતેન્દ્રિય કહે છે. આટલો ખુલાસો મૂળમાં છે, આવતીકાલની આપણે જરૂર ન પડે કીધું છે આમાં તો. પણ ભાઈ આ એને એવો પક્ષ થઈ ગયો છે કે ઇન્દ્રિય કઈ જીતા, ઇન્દ્રિય તો મુનિરાજ જીતી શકે. પ્રભુ તને કઈ ખબર, તને અનુભવ નથી અને તું જ્ઞાનીઓની સામે થા મફત નો તને નુકસાન થશે. સમજવાની કોશિશ કરવી, આપણે સમજાય નહીં તો સમજવાની કોશિશ કરવી જોઈએ. એ ગાથા પૂરી થઈ ગઈ છે. આપણે ઉપરથી થોડું લીધું મુણતી, પછી એમના પ્રશ્ન આવ્યો કે કૌશ કેમ કહ્યો હતો, એ પ્રશ્ન આવે આવે પ્રશ્ન આવે. કૌશ તો લીધો ને એ ભાઈ મોટા મહાપુરુષથી વાત કરે, હંમેશા મોટી વાત, સાચી વાત, સારી વાત કરી હોય તો મુનિની અવસ્થાથી વાત કરાય, પણ છે તો આ અપ્રતિભૂત અજ્ઞાની વિખ્યાદૃષ્ટિને. ઇન્દ્રિય જ્ઞાન જીતે ત્યારે મોહ જીતાય છે. ઇન્દ્રિય જ્ઞાન જ્યાં સુધી જીતતો નથી ત્યાં સુધી મોહ નો જીત થતો નથી. આ ચારિત્ર મોહની વાત પછી બત્રી ક્ષત્રિમાં આવે છે. મુનિરાજની વાત તો સમ્યક દ્રષ્ટિ થાય એ મુનિ થાય, વિખ્યાદૃષ્ટિ હોય મુનિ ક્યાંથી થાય. ઇન્દ્રિય ને જીતતો નથી, ચારિત્ર ક્યાંથી જીતે. મોહ ને જીતા વિના રાગ ને જીતી શકાતો અને રાગ ને જીતા વિના મોક્ષ થતો ભલે સમ્યક દ્રષ્ટિ થયો પણ ચારિત્ર વગર કદી મોક્ષ થતો. એના માટે નિયમસારમાં એવી વાતે કહી કે સમ્યક દર્શન પ્રગટ થયું તેથી શું, એ તો કોઠીમાં રહેલો અનાજ છે. એક દાણો વાવે તો 1000 દાણા થાય. ચારિત્ર, ચારિત્ર વિના એકલા સમ્યક દર્શન ને જ્ઞાનથી અથવા સ્વરૂપાચરણ ચારિત્ર અંશે છે, પણ એ તો પરંપરા કારણ છે, સીધું કારણ. તો ચારિત્ર પાંચમા વર્ષ નહીં, શુદ્ધ ઉપયોગમાં લીન થાય એને ભગવાન ચારિત્ર કહે છે. પાંચમા વર્ષ તો ચારિત્ર નો મેલ અને મોળ છે, બંધનું કારણ. ઉદય ભાવ છે, અઉદય ભાવ છે, આ ચારિત્ર મોહ નો ઉદય છે. એમાં જોડાતા સાચા ભાવ લીધી સંતને પણ પાંચમા વ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિના વિકલ્પો જવા માટે આવે છે. જવા માટે એને કરતો નથી. જવા માટે આવે છે, જાણવા માટે આવે છે, એમ મેં કહ્યું નથી. કેમ કે એની સ્થિતિ કાયમ નથી, એક સમયની છે, જાણે છે તો આત્મા રહે. પાંચમા વર્ષ જયારે જણાય છે ક્યારેક નાયક જણાયેલો છે, જ્ઞાકાર અવસ્થામાં પણ નાયક પણે જણાય છે. આહા, સતત અનુભવામી છઠ્ઠે ગુણતાને પણ આત્માનો અનુભવ સંતોને હોય છે. અતિન્દ્રિય આનંદ નું ભોજન કરનારા છે. કલ્પના એ ચડી ગયો છે. એક વાત કરી કે વ્યવહારનો પક્ષ એટલો બળવાન સ્થિતિને, વ્યવહારનો પક્ષ કેમ આવ્યો અને હજી કેમ જતો નથી, કે જ્યાં સુધી નિશ્ચય નહીં નો નિષેધ કરે છે ને, નિષેધ કરે છે, હો નિષેધ પૂર્વક વિધિ આમ થઈ ગઈ છે, પછી ઉનો નિષેધ કરે તો આમ વિધિમાં આવી જાય. આમ નહીં તો એકાંત છે, તો નિશ્ચયની વાત છે, તો ગુનિયોની વાત છે. આ આમ કરી કરીને નિશ્ચયની વાત નિગ્લેક્ટ કરે છે, ખરેખર તો એના આત્માનો અપમાન કરે, અનાદર કરે છે. સંતો તો જે કહી ગયા છે એ અપર કે પ્રેમ નથી, તારે ફરવું પડશે, જગત ને ફરવું પડશે. સંતોની વાણી, અનુભવીની વાણી કદી ત્રણ કાળમાં ફરતી નથી. અરે અનુભવી શું કે છે એને સમજવાનો બાપુ પ્રયત્ન કરને. તારું જ્ઞાન એક વખત અજ્ઞાનને આમ બાજુમાં રાખને, પોટલું વાળીને મૂકી દેને, હું જાણું છું, હું જાણું છું, હું જાણું છું, રહેવા દેને. જે આત્માને જાણતો નથી તે કાંઈ જાણતો નથી, ભલે 11 પાઠી થઈ ગયો હોય. આજ તો હવે 2-4 શાસ્ત્ર આવે ને 50-50 શ્લોક બોલે હોય તો થઈ, એમાં કઈ વાતમાં માલ નથી. જેટલા જીવો પુંથી ચેતરણા છે એના કરતા અનંત ગુણ ક્ષેત્રમાં આ ઇન્દ્રિય જ્ઞાન છે, શાસ્ત્ર જ્ઞાન થી ક્ષેત્રાય છે. વિદ્વત જનો શાસ્ત્ર જ્ઞાન થી ક્ષેત્રણા, સામાન્ય થી પુણ્ય ધર્મ માનવા મીઠા. પુણ્ય પણ આત્માના પરિણામ નહીં અને આત્મા એનો કરતા ભોગતા અને ઇન્દ્રિય જ્ઞાન એ આત્માનું કર્મ ને આત્માનો કરતા એવું કરતા કર્મ સંબંધ એની આરે નથી. જ્ઞાતા જ્ઞેય નો સંબંધ પણ સવિકલ્પ માં છે, નિર્વિકલ્પ ધ્યાન માં તો એને ઓળખી જાય. ગાથા પૂરી થઈ. હવે કૌંસ કેવી છે નીચે, આ રીતે એક નિશ્ચય સ્તુતિ તો આ થઈ, આ રીતે એક નિશ્ચય સ્તુતિ તો આ થઈ. અમારે ત્રણ પ્રકારની સ્થિતિનું વર્ણન કરવું છે, એમાં આ પહેલા પ્રકારની એકલો સમ્યક દર્શન થયું. પણ હજી ચારિત્રની પૂર્ણતા થઈ નથી, બે સ્તુતિ હજી બાકી છે. એ 32 અને 33 ગાથામાં ચારિત્રની વિકસાથી વાત કરશે. હવે પંડિતજી જયચંદ પંડિત કૌંસ કરે છે, દ્રવ્ય ઇન્દ્રિયો, ભાવ ઇન્દ્રિયો, ખંડખંડ જ્ઞાન પરાશી જ્ઞેયના સંબંધી જ્ઞેયને પ્રસિદ્ધ કરનાર અને આત્માને તિરોભૂત કરે છે ઇન્દ્રિય જ્ઞાન. પર પદાર્થને પ્રસિદ્ધિ કરે છે, ભાવ ઇન્દ્રિય જ્ઞેય એ પરને પ્રસિદ્ધ કરે છે, પણ પરને પ્રસિદ્ધ કરવાની શક્તિ એનામાં નથી. ભાવ ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો, ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એને જીતવાની વાત છે. ઇન્દ્રિયો જેને પ્રસિદ્ધ કરે છે એને ઇન્દ્રિયના વિષય કહેવામાં આવે છે, અને અતિન્દ્રિય જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે એને અતિન્દ્રિય જ્ઞાન નો વિષય કહેવામાં આવે છે. અતિન્દ્રિય જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે અને ઇન્દ્રિય જ્ઞાન પરની પ્રસિદ્ધિ કરે છે. આ બધું સમયસારમાં લખેલું છે, પણ આત્માના લક્ષ વગર એનો ઉકેલ આવી શકતો ભલે અનુભવ ન હોય, પણ આત્માના લક્ષ પૂર્વક કેવળ પોતાના હિતને માટે જો વાંચે તો શાસ્ત્રનો શું કરેલું હે, હું જાણું છું એને મારી નાખે, હું કાંઈ જાણતો નથી એ આત્માને જાણી લે, હું જાણું છું એ આત્માને જાણવા દેતો નથી અને હું કાંઈ પણ હું જાણતો નથી. આ અરે ઘર ઘર ભગવાન કે છે, કેવડીની સાથે બેઠી કે પ્રભુ ક્યાં આપનું આ સમુદ્ર જ્ઞાન, હું તો કઈ જાણતો નથી. બાર અજ્ઞાધારી ચાર જ્ઞાન તદભવે મોક્ષ એ હજીર દિવાન તીર્થંકર ના, પ્રભુ હું તો કાંઈ જાણતો. અને આ હળદર નો ગાંઠિયો જ્યાં આવ્યો તો અઘાન થઈ ગયો. પ્રભુ આ તો કોઈ અપૂર્વ વાત છે, ગુરુદેવ પરમાત્મા સાથે કોઈ સાધારણ ચીજ, એ તો ગારો થઈને સાંભળે સમજે તો સમજાય. હું પ્રભુ હું કાંઈ જાણતો, મને આત્મા અમને જાણવામાં અનુભવમાં આવ્યો નથી ત્યાં સુધી હું કાંઈ જાણતો નથી. અરે આત્મા અનુભવમાં આવે તે પછી પણ જ્યાં કેવળ જ્ઞાન નથી તેથી તો એમ જાણે છે હું જાણતો નથી. સમ્યક દર્શનની અમને મહિમા ને અધિકતા નથી સમ્યક દ્રષ્ટિને, એને ચારિત્રનો મહિમા હોય. ચારિત્રવંતને અર્યંતને સિદ્ધનો મહિમા આવે વિકલ્પાત્મક ભૂમિકામાં. આ પ્રગટ કરવાની અપેક્ષા આશ્રયની અપેક્ષા મહિમા તો આત્માનો જ છે. એવો મહિમા ના આવે પર્યાય નો કે આત્માનો મહિમા છૂટી જાય. અપૂરો અવસર એવો ક્યારે આવશે? મુનિ રાજ થવાની ભાવના લીન થવાની ભાવના છે, પણ એવું ના હોય કે આત્માનો મહિમા છૂટી જાય અને મુનિ ની પર્યાય નો મહિમા આવી જાય સર્વથા એમ કોઈ બી બનતું. મહિમા તો એક આત્માનો રહે છે, સાથે સાથે સાધ્યનો પણ મહિમા આવે. ધ્યેયના મહિમા વાળાને સાધ્યનો મહિમા પણ આવે. ધ્યેય તો આત્મા છે અને સાધ્ય પરિપૂર્ણ મોક્ષ તથા મોક્ષ તથા ધ્યેય નથી આ, એ સાધ્ય છે. સાધનનું સાધ્ય પરિપૂર્ણ અવસ્થા થાય તેને સાધ્ય કહેવાય. સાધ્યનું તો જ્ઞાન હોય અને ધ્યેયનું તો ધ્યાન હોય. સાધ્યનું તો બે ભાગલા છે. સાધ્યનું જ્ઞાન હોય સાધક ને, સાધ્ય કોને કહેવાય? નવતત્વમાં મોક્ષનું જ્ઞાન થઈ ગયું છે ને, પ્રગટ ન થયો પણ મોક્ષનું જ્ઞાન આ શુદ્ધ જ્ઞાનમાં મોક્ષ જણાઈ ગયો ને. ગજબ ની વાત છે, ગજબ ના થાય. ગજબ ના જ્ઞેયો તો દ્રવ્ય ઇન્દ્રિયો ભાવ ઇન્દ્રિયો ઉઘાટ સૂક્ષ્મ જ્ઞાનનો ફળલક્ષી જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન, નાયકના સંબંધથી છોડેલું છૂટેલું અને પરના લક્ષ વાળું જ્ઞાન સ્વરનું લક્ષ ભૂલી જાય છે અનંતકાળથી. આ તથા ઇન્દ્રિયોના વિશે ભૂત પદાર્થો બહારના બધા અનંતા જેવો અનંતા પુદ્ગલ પરમાણુ ધર્મ ધર્મ આકાશ કામ એમાં અનંતા સીધો આવી ગયા. એ બધા પદાર્થો અનેક નાયક અહીંયા એક છે અને વાં પણ ખરેખર તો એક જ છે જ્ઞેય, પણ વ્યવહારથી ભેદ કરીને ત્રણ જ્ઞેય બતાવ્યા ભાગલા પાડી સમજાવવા માટે. એ તો એક જ જ્ઞેય આ જ્ઞાયક અને એ જ્ઞેય આ જ્ઞાયક અને એ જ નહીં એમાં અટકે તો વિખ્યાતો નો દોષ આવે. એ તો હવે પછી ગાથાઓ આવશે હમણાં 271 એમાં આવશે. નાયક પોતે આત્મા એ બંને નું અનુભવન બે છે તો ભિન્ન ભિન્ન, નાયક ભિન્ન અને છત્રવ્ય ભિન્ન ભિન્ન છે. સ્વભાવથી ભિન્નતા છે, એકતા માને તો એકતા થતી નથી, એની બુદ્ધિ બગડે છે પણ એક થાય દેહ ને આત્મા એક થાય. કોઈ માને ભલે માને એમ તો કોઈ માને કે હું આ ભરતનો વડો પ્રધાન થઈ ગયો કે તો કેમ નાયક પોતે આત્મા, એ બંનેનું અનુભવન વિષયોની આસક્તાથી, લોલુપતાથી. શું કે છે, આ વિષયોની આસક્તિ ઇન્દ્રિય જ્ઞાનમાં હોય, અતિથિ જ્ઞાનમાં આસક્તિ ન હોય, જ્ઞેયનું જ્ઞાન હોય પણ આસક્તિ ન હોય. આસક્તિ નીકળી જાય ને એકલું જ્ઞાન હોય તેને જ્ઞાન કહેવાય. આસક્તિ વાળું જ્ઞાન તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. પરને જાણવાની અભિલાષા, હું પરને જાણનાર, પરને જાણનાર છું, એ પરને જાણવાની જે રુચિ છે ને એને અંદરમાં જવા દેતો નથી. રુચિ નડે છે પરને જાણવાની રુચિ, પરને કરવાની રુચિ ને પરને રુચિ એટલે શ્રદ્ધા. રુચિ એટલે શ્રદ્ધા કહો, રુચિ કહો, પ્રતીતિ કહો, એકાદ વાત છે શાસ્ત્રમાં આવે. પરને જાણવાની રુચિ, હજી તો પ્રમાણ જ્ઞાનની બહાર ભટકે છે. પરને જાણવાની રુચિ, અહીં તો પર્યાયને જાણવાની રુચિ અજ્ઞાન છે. શું કહ્યું આ, હજી તો પરને જાણ, આને આમ કહ્યું, આને આમ કહ્યું, આ વાંચ્યો ના ક્યારે મૂકડે માતા તું ખરે વખત આવ્યો છે. પ્રમાણ ની બહાર જાણા નહીં ને પ્રમાણ
મેં
નહીં, હજી પ્રમાણ ની બહાર જ અથડે છે. એની બુદ્ધિ ચોરી છે, કલા તર્ક ને વિતર પૂતો હોય તો બીજા ના વિચારો આવે. આનું આમ કરી નાખું, આને આમ કાગળ નાખું, આનો આમ કાગળ આવ્યો, આને મને અપમાન કર્યું, આને મને આમ કર્યું, હવે હું આનું આમ કરી નાખું. એ તો ખરેખર તો ગુરુદેવ ને સાંભળ્યા જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્ય કરતા નથી. એ હજી વાત એને બેસતી નથી, પ્રેક્ટિકલ થતો નથી. ભાષામાં છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય ન કરે, ગાદી ઉપર બેસીને ભાષણ કરે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય કરતા, તે તું શું કરી રહ્યો છો એ તો ગાદી ઉપર કહેવાય. એમ કઈ બહાર નીકળે તો બધું સંસારમાં તો કરવું પડે. પ્રભુ વખત આવ્યો પ્રમાણની બહાર. પ્રમાણની બહાર જે ગયો છે એ તો પ્રમાણમાં આવતો નથી. પ્રમાણની બહાર જે જાય છે એને બે દ્રવ્યની એકતા થઈ ગઈ છે. એને અસ્તિનાસ્તિ અનેકાંત, સ્થૂળ અનેકાંતમાં પણ આવતો નથી કે સચતુષ્માં પરચતુષ્ની નાસ્તિ. અહીંયા દ્રવ્યગુણ પર્યાય લે, અહીંયા ઉત્પાદય દ્રવ્યોત્તમ લે, બધું લે, પણ લે ક્યારે આવે કે પરનિયમાં નાસ્તિ છે ત્યારે એવી અસ્થિ, પદાર્થની અસ્થિ, આત્માની અસ્થિને વાર છે. હજી પ્રભુ પ્રમાણની બહાર તારે શું લેવા દેવા, તારે પરની હારે શું સંબંધ છે, પરની હારે તારે ક્યાં ભાગીદારી છે. કોઈ પાપ કરે, કોઈ પુણ્ય કરે, કોઈ ધર્મ કરે, એના ભાવમાં હું મારા ભાવમાં, મારે મને કઈ સંબંધ નથી. આટલી ઉપેક્ષા પણ ના આવે, આટલી ઉપેક્ષા પણ ધ્યાન ના આવે ત્યાં એને પ્રમાણમાં આવતો નથી. અને પ્રમાણમાં આવીને પછી એમાંથી ભેદ જ્ઞાન કરવાનું, એ તો ક્યાંથી, એ તો બહારમાં રખડે છે, રખડું થઈ ગયું. રખડું એટલે બહારમાં કોઈનું કરી શકે નહીં, પણ કલ્પના અભિપ્રાય, આનું આમ કરી નાખું, આમ કરી નાખું. બહુ દિલ્હી દૂર છે પ્રભુ, આ કઈ સાધારણ વાત નથી. આ ગુરુ મળ્યા એટલે અમારો મોક્ષ થઈ જશે. એમાં કઈ વાતમાં માલ, તીર્થંકર મળ્યા ને તારો મોક્ષ ન થયો, અને આ ગુરુ મળે ને મોક્ષ થઈ જાય. ગુરુ કે છે એમ તું સમજ ને અંદરમાં જા તો તારો મોક્ષ. ગુરુ મળે માટે મોક્ષ થઈ ગયા તો તીર્થંકર તો મળ્યા કે અનંત વાર. શાસ્ત્રકાર કે છે કે અનંત વાર તીર્થંકર ની સભામાં જીવધ્વનિ એને સાંભળી, પણ તેથી શું, એ બંનેનું અનુભવન વિષયોની આસક્તાથી. વિષયોની આસક્તા એટલે પરને જાણવાની ઈચ્છા એ વિષય છે, અને પરને કરવાની ઈચ્છા એ કશાય છે. આ બે પ્રકાર મોક્ષ માર્ગ પ્રકાશમાં આવ્યા છે. એ તો એમાં લખ્યું છે ને, એ તો એમાં લખ્યું છે, લખ્યું છે, પણ અહીંયા ઉતારવાનું છે તારે. અહીંયા લખ્યું છે વાંચીને અહીંયા ઉતારવાનું છે. અહીંયા લખેલું એમાં રહેવા માટે લખ્યું છે ને, અહીંયા સમજવા માટે લખ્યું છે. પરને જાણવાની ઈચ્છા, તેનું નામ વિષય, અને કશાય અનુસાર કરવાની ઈચ્છા, તેનું નામ કશાય છે. વિષય ને કશાય, વિષય ને કશાય, બે જીતા વિના તમે દર્શન થવાનો. વિષય એટલે શું? કે ઉપરને જાણું છું એવો અભિપ્રાય છે, એટલે એનો ઉપયોગ પર સન્મુખ જ રહેશે. નહીં ત્યાં થાયપું છે, છેક નહીં અહીંયા થાયપું છે, ત્યાં એકલું થાયપું નહીં. એ ક્યારે થાપે? કાંઈથી ઉથાપે તો. આ ભીડમાં વાત કરી હતી, ઘણા વિદ્વાનો આવ્યા હતા ભીડમાં, ભીડની શિબિર પણ એક. હા, ઘણું માણસ મેં તો થયેલું હતું, પેલા તો હું ના પાડતો હતો, મારે ભીડમાં કામ નહીં. કેટલા જો કે ભાઈ આવો ને આવો, જુગલજી પણ આવ્યા હતા. આ ને અહીંયા છે, એ હવે આવશે 271 ગણ, એટલે હવે આવે આવવાનું છે ને, એની ઝાંખી તો આવે ને પેલા, વરસાદ આવવા પેલા એની હવા, વાદળા આવે હવા, હા હમણાં વરસાદ 271 ગણ સૂચો આવવાનું છે. આના પછી આમાં લખેલું છે, આ તો ઇન્દ્રિય જ્ઞાન ને જીતવાની વાત છે. આશક્તિ છે, આશક્તિ છે એટલે એનો હું જાણનાર છું એમ માને છે. જાણનારો જણાય છે એવા પક્ષમાં પણ હજી આવ્યો નથી, પક્ષાતિક્રાંત તો દૂર છે. આનો હું જાણનારો, આનો જાણનારો, આનો જાણનારો પ્રભુ. એ જ્ઞાન જ્ઞેય નું છે કે જ્ઞાન આત્મા નું છે? સૂર્ય નો પ્રકાશ સૂર્ય નો છે કે મકાન નો? સૂર્ય નો પ્રકાશ સૂર્ય ની સાથે તન્મય છે કે મકાન ની સાથે તન્મય છે? સવારે મકાન ને પ્રસિદ્ધ કર્યું પ્રકાશે કે સૂર્ય ને પ્રસિદ્ધ કર્યું? આ દ્રષ્ટાંત બધું શાસ્ત્ર માં છે, આ બધું દ્રષ્ટાંતો શાસ્ત્ર માં છે. વિષયોની આશક્તિ, વિષયોની આશક્તિ એટલે પરને હું જાણનારો છું એવી અંદર શલ્ય પડ્યું છે. એ જ્ઞેયને અહીંયા ઉથાપે છે અને જ્ઞેયને અહીંયા થાપે છે, એટલે જ્યાં જ્ઞેયની થાપના શ્રદ્ધામાં કરી છે, શ્રદ્ધામાં હો, શ્રદ્ધામાં જ્ઞેયની થાપના અહીંયા કરી, અહીંથી જ્ઞેયને ઉઠાવ્યું, તો આ જ્ઞેયને જ્ઞાન કદી પણ જાણી શકશે. હવે માથી જ્ઞેયને ઉઠાવી દે અને અહીંયા જ્ઞેયને થાપી દે, આપી દે એટલે છે હું જ્ઞેય છું એમ તું સ્વીકાર કર, તો તારો ઉપયોગ જ્ઞેયની સન્મુખ થશે અને જ્ઞાયકના દર્શન થશે. માટે વિષયોની આશક્તિ, વિષયને કશાય, બે શબ્દ જયસેન આચાર્ય ભગવાનની ટીકામાં બહુ આવે છે. મોહ રાગ દ્વેષ વિષયને કશાયને જીતો, પેલું કશાયને જીતો એમ નહીં, વિષયને જીતતા કશાય જીતાય છે. વિષય કાયમ રાખીને કશાય ની જીતવા જાય તો નહીં જીતા. 31મી ગાથા મોહના ક્ષયની છે, પણ ઇન્દ્રિય જ્ઞાન ને જીતે તો મોહને જીતાય. બાકી સીધો મોહને જીતવા જાય અને પરને જાણવાનું ચાલુ રાખે અને મોહ ન થાય એમ કોઈ બનતો. એક વાર ક્ષણવાર તો પરને જાણવાનું બંધ કરી દે. આ એક ક્ષણવાર, એક સમય નહીં પણ એક ક્ષણ, અસંખ્યાત સમય, એક ક્ષણ ભર તો પરને જાણવાનું બંધ કરી દે. પરને જાણવાનું બંધ કરી દઉં તો જ્ઞાન નો નાશ થશે, આંધળો થઈ જાય કે જ્ઞાન પ્રગટ થશે, દેખતો થાય, આંધળો નહીં થાય. અત્યારે તું આંધળો છો, આત્માને ન જાણે કે આંધળો કહેવાય ને. જ્ઞાની ને કઈ થોડો ફાળો કરવો છે, ક્યાંય કોઈની પાસે ગુનિરાજ નહીં, ગુનિરાજ કઈ લેવું છે? ફાળો કરીને કોઈની પાસે પૈસા નથી લેવા. અહીંયા પણ આપણે ફાળો કરીને કોઈની પાસે પૈસા લેવાનો ક્રમ નથી. માગે નહીં મુકુંદભાઈ તો પણ ઝઘડો થાય, વરસાદ વરસે, લેનાર થાકી જાય, બંધ કરો હવે, કાલે લખાવજો, આંખ કેવું પડે. અહીં બધાને ભેગા કરે છે તો હું કઈ પૈસા માટે ભેગા કરે? હા, એ આ તો સમજવા જેવું છે, પ્રતિષ્ઠા ભગવાનની છે. અહીંયા તો એટલો સ્વાધ્યાય ઉપર લખેલું છે, વિકથા કરવાની સખત મનાય, અહીંના પ્રમુખ સાહેબ લખેલું છે વિકથાની સખત. મનાય છે આત્મકથા ધર્મકથાનું આ સ્થાન છે. પરની ચારી ચુગલી આને આમ પીનું આને આમ પીનું ટીકા ટીકની બિલકુલ બંધ. હા હા, વિષયોની આસક્તાથી આશક્તિથી વિષયોની આશક્તિ એટલે જ્ઞેય લુપ્ત છે. જેમ સાપનું લોલુપી છે ને, એ લોલુપી છે. હા, એમ હું જ્ઞેય ને જાણું તો મારું જ્ઞાન ટકે. એટલે જ્ઞેય આશ્રિત જ્ઞાન સારું થાય છે. જ્ઞેયને જાણું તો જ્ઞાન ટકે, કે આત્માને જાણું તો જ્ઞાન ટકે વધે ને પૂર્ણ થાય. આત્મા લઈને આ એક જ્ઞેય છે કે નહીં? વિષયોની આશક્તાથી આશક્તિથી એક જેવું થતું હતું. હા, જ્ઞેય અને જ્ઞાયક છે તો સ્વભાવથી ભિન્ન ભિન્ન, સ્વભાવથી ભિન્ન છે શાસ્ત્ર જ્ઞાન આત્મજ્ઞાનથી. આત્માથી તો ભિન્ન, પણ આત્મજ્ઞાનથી પણ કથનચિત ભિન્ન કે સર્વથા ભિન્ન. સર્વથા ભિન્ન છે, સર્વથા શબ્દ આવ્યો છે આમાં. ભાવિની સર્વથા જુદી જાણી, સર્વથાથી એક ગભરાટ થઈ જાય. ગભરાટ કેને થાય ખબર છે? વ્યવહારના પક્ષવાળાને. વ્યવહારનો પક્ષ કેમ ઉભો છે? કે નિશ્ચયનો નિષેધ કરે છે. અરે અમે ક્યાં નિશ્ચયનો નિષેધ કરીએ છીએ? નિશ્ચયનો નિષેધ કરે છે માટે વ્યવહારનો પક્ષ ઉભો થાય છે. વ્યવહાર નિશ્ચયના પક્ષમાં આવે તો વ્યવહારનો પક્ષ ચાલ્યો જાય છે. એક જેવું વિષયોની આસક્તિથી પરને જાણવાની, પરને પ્રસિદ્ધિ કરે છે ઇન્દ્રિય જ્ઞાન, અને સ્વને તિરોભૂત કરે છે. જ્ઞાકાર જ્ઞાનનો જ્યારે આવિર્ભાવ થાય છે, હું આને જાણું છું આને જાણું છું, એવી જ્ઞાનની પર્યાયનો આવિર્ભાવ નામ પ્રગટતા થાય છે. જ્ઞેયો પ્રગટ નથી થતા. જ્ઞેયના સંબંધથી ઇન્દ્રિય જ્ઞાન એને જ્ઞાકાર જ્ઞાન, જ્ઞાનાકારની પણ જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ નામ પ્રગટ થાય છે. ત્યારે આત્માને જાણનારું જે જ્ઞાન તે તિરભૂત થાય છે, પ્રગટ થતું નથી. એક વાર તો તું જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ કરકે મને પર જાણતો, પર મને જણાતું જ નથી. મને તો જાણનાર ભગવાન આત્મા જણાય છે. અરે બધાને જણાય છે, સ્વીકાર તો કર. આ બાળગોપાલ તમને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. પર્યાય જણાય છે એમ નહીં, ભગવાન અનુભવમાં આવે છે. એમાંથી દૂધમાંથી પૂરા કાઢ. અજ્ઞાનીને ભગવાન આત્મા ક્યાંથી જણાય? એને જ્ઞાનની પર્યાય જણાય એમ લ્યો. આવા તર્કને કુતર્કમાં, તર્કની પરંપરામાં ઉભેલો જીવ આવી શકતો. તર્કની પણ મર્યાદા હોય છે. તર્કની પણ મર્યાદા, મર્યાદા વાળો તર્ક તો ઊભું થાય, પણ તર્કની પરંપરા વાળા જીવો પણ અમને ઘણા જાણવામાં જોવામાં આવે. બેઠા તો થાય ને, તર્ક કરે તર્ક પર. 10 વર્ષ પહેલા મળ્યા હોય તો પછી તર્ક જ કર્યા કરે. અરે ભાઈ, આ તર્ક થી સિદ્ધિ થતી નથી. તર્ક થી મર્યાદા તર્ક ને રાખ. એક જેવું થતું હતું. જ્ઞેય અને જ્ઞાયક સ્વભાવ થી જુદા. ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન જ્ઞાયક આત્મા. અતિન્દ્રિય જ્ઞાનમય આનંદમય, જ્ઞાનની આરે આનંદ લઈ લેવો. અતિન્દ્રિય જ્ઞાનમય અને અતિન્દ્રિય આનંદમય જ્ઞાનાનંદ પરમાત્મા જ્ઞાયક દેવ અંદરમાં જે બિરાજમાન છે, એ એક છે. એ અનેક નથી, એ તો એક છે. એકોહમ, એ એક છે. અને જ્ઞેયો અનંત છે, પણ અનંતને સમેટીને એક જ્ઞેય છે ને અહીંયા એક જ્ઞાયક છે. એ જ્ઞેયનો વિસ્તાર કરવાનો બંધ કરી દે. એ જ્ઞેયના પણ ભાગલા નપા. એ અભેદ એક જ્ઞેય છે અને અહીંયા અભેદ જ્ઞાયક એક છે. એ બે ભિન્ન ભિન્ન હોવા છતાં વિષયોને જાણવાની પ્રબળ રુચિ પૂર્વકનું જાણવું જે થાય છે, રુચિ વગરનું જાણવું એ લુખું છે. રુચિ વગરનું જાણવું તે લુખા પરિણામ છે. રુચિ પૂર્વક જાણે એ અજ્ઞાન છે. કહે છે કે એનું એક જેવું હતું. જ્ઞાયક જ્ઞાયક એક અને જ્ઞેયો અનેક એક. એ બેનું વિષયોની આસક્તિથી જાણે એક મેં એક રૂપ હોય જ્ઞેય અને જ્ઞાન એક હોય, જ્ઞાયક અને ઇન્દ્રિય જ્ઞાન એક હોય, શાસ્ત્ર જ્ઞાન અને આત્મ જ્ઞાન એક હોય, એમ એને વિષયોની આસક્તાથી એક જેમ લાગતું હતું તે હવે લાગતું હતું એટલે એને પ્રતિભાસ થતો હતો, એક થતો નહોતું. જ્ઞાયક અને જ્ઞેય એક કદી થાય નહીં, પણ એને પ્રતિભાસ થતો હતો, મિથ્યા પ્રતિભાસ. તે ભેદ જ્ઞાન થી જો આ ભેદ જ્ઞાન આવ્યું કે નહીં, એની આરે ભેદ જ્ઞાન કરાયું. જ્ઞેય અને જ્ઞાન નું ભેદ જ્ઞાન, જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાન, ભગવાન આત્મા. જ્ઞાન એટલે પર્યાય ન લેવી, જ્ઞાન માત્ર આત્મા. દ્રવ્યને પણ જ્ઞાન કહેવાય, મૂળને પણ જ્ઞાન કહેવાય, અને પર્યાય ને પણ જ્ઞાન કહેવાય. જ્યાં જે અર્થ થતો હોય લેવો, તો આ જ્ઞાયક આત્મા એક અને આ ઇન્દ્રિય જ્ઞાન તો બીજું. અત્યારે ઇન્દ્રિય જ્ઞાન જો આપણે એના વિષયોને દ્રવ્ય ઇન્દ્રિય એ તો જુદા છે, ત્યાં સુધી તો કદાચ એ ખ્યાલ માં આવી જાય, પણ ઇન્દ્રિય જ્ઞાન એને જ્ઞાન માન્યું છે. ભાઈ એ સ્વપ્નમાં પણ તું ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન માનીશમાં હોય, જ્ઞાન નથી પ્રભુ, એ જ્ઞેય છે. આ પરમાત્મા નું ફરમાન છે કે જ્ઞેય છે જ્ઞાન. આ પરમાત્મા નું ફરમાન આવ્યું છે કે ત્રીની ગાથામાં જ્ઞાન નથી પણ જ્ઞેય છે. આમાં લખેલું છે, જીનવાણી ને રોજ નમસ્કાર કરે, રોજ હો દેવ પાત્ર ગુરુ ચિન નમસ્કાર જીનવાણી ને બધા કરે રોજ, પણ આમાં લખ્યું છે જ્ઞેય. પ્રભુ તમે ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞેય જાણજો, પણ સ્વપ્નમાં પણ એને જ્ઞાન ન માનતો. જો જ્ઞાન માન્યું તો અજ્ઞાન થઈ જશે. એ જ્ઞેય છે એને જાણવું જ્ઞાન તરીકે કે ભ્રાંતિ છે. જે જ્ઞાન નથી એને આ જ્ઞાન નથી, છતાં આને જ્ઞાન માનવું તો ભ્રાંતિ કે નહીં? આ તો ભ્રાંતિ, પણ શાસ્ત્ર જ્ઞાન તો જ્ઞાન છે. એના જ્ઞાન નથી જ્ઞેય છે, ત્યાં લખ્યું છે. સર્વજ્ઞ ભગવાન ની વાણીમાં આવ્યું છે, 31 ગાથામાં લખ્યું છે. તો જ્ઞેય છે પાંચ ઇન્દ્રિ નો ઉગાડ, ભાવ ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિય, તો પાછું દૂધ માંથી પૂરા કાઢે કે ઇન્દ્રિયો છે ને એ જ્ઞેય બરાબર છે. અમે માનીએ છીએ ઇન્દ્રિયો છે તે, એટલે શું એ તરકારી ખબર છે કે દ્રવ્ય ઇન્દ્રિય છે ને એ તો જ્ઞેય છે, પણ જોક્ષમ ભાવ ઇન્દ્રિય તો જ્ઞાન છે. એટલા માટે ખુલાસો કરવો પડ્યો કે અજ્ઞાની આવા કૂતર પહેરાવી ના રહેશે, એને કરુણા આવી ગઈ. આપણે સંસ્કૃત ન જાણતા હોય તો એની હિન્દી થયું, પછી ગુજરાતી થયું, પછી હિન્દી પણ થયું. આમાં આંધળો વાંચી શકે એવું લખ્યું છે કે જ્ઞેય છે જ્ઞાન નથી. તને જ્ઞાન હોવાની ભ્રાંતિ થઈ છે એટલે સમ્યક દર્શન થતું નથી. જ્યાં સુધી તું એને જ્ઞાન માનીશ અને પછી સમ્યક દર્શન થાય એમ ત્રણ કાળમાં બનવાનો, ત્યારે જ્ઞેયપણે ભાસશે, ત્યારે આત્મજ્ઞાન પ્રગટ થશે. એ જ્ઞાન છે જે આત્માને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન, પરની પ્રસિદ્ધિ કરે તે જ્ઞેય છે અથવા અજ્ઞાન છે. કેટલા ગામમાં મહા પાડે પોતાની વાત છે ને, સામે શાસ્ત્ર છે આમાં લખેલું, એનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. આ મુનિરાજ શું કહે છે એને સમજવાની આપણે કોશિશ કરવી જોઈએ. વેદ જ્ઞાન થી બેની એકતા હતી, એને ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન બે વચ્ચે હોય, ભેદ જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન વચ્ચે ભેદ જ્ઞાન ન હોય, જ્ઞાન હે ન હોય, જ્ઞાન હે નહી એની હો જેમાં જ્ઞાન પણ માની રહ્યો છો, ઉપાધેય પણ માટે અમે તને કહીએ છીએ જ્ઞાન નથી પણ જ્ઞેય પણ હે રૂપ નહીં છે. ત્યારે તને જ્ઞાન નવું પ્રગટ થશે, અને જ્ઞાન નવું પ્રગટ થશે ત્યારે આ 31મી ગાથામાં લખ્યું છે બરાબર છે. અનુભવથી ખાતરી થઈ, અનુભવથી પ્રમાણ કર્યું કે આ ઇન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન આજે મને પ્રગટ થયું, અને આ ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય પણ જણાય છે, પણ ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન પણ જણાતું જળ અને અચેતન છે. હાય હાય, જળ અચેતન એનું કારણ છે કે વ્યવહારનો પ્રબળ પક્ષ છે, વિદ્વજ્જનને શાસ્ત્ર જ્ઞાનનો પક્ષ છે. ક્યાં સુધી કહ્યું ઇન્દ્રિય જ્ઞાન માટે કે જૂના કર્મ બંધનું કાર્ય છે અને નવા બંધનું એક કારણ છે. આ ન્યાય શાસ્ત્રો માં લખ્યું છે, બધું છે. આ હું મારા ઘરની વાત કહું તો બધા કે ભાઈ શાસ્ત્ર નો આધાર આપો, આ શાસ્ત્ર નો આધાર, પણ શાસ્ત્ર નો આધાર આપતા પણ બુદ્ધિ હજી તારી હોનાર કાળ અત્યારે પાછો નથી, કાલ પછી જાય જુદી વાત, અત્યારે કઈ દેખાતું નથી, ઠેકાણું નથી અત્યારે. આ ભેદ જ્ઞાન કે ભેદ પણ જાણ્યું, ભેદ જ્ઞાન કે ભેદ પણ પાછળ તો હેતુ આ છે, અનુભવ કેમ થાય આત્મા. ઇન્દ્રિય જ્ઞાન હે છે, ઇન્દ્રિય જ્ઞાન હે છે, ચાલો ઇન્દ્રિય જ્ઞાન હે છે. અરે ઇન્દ્રિય જ્ઞાન હે છે કે નહીં, હે પણે પણ એની સામે જોયે અને નહી પણે પણ એની સામે જોયે તો હે ન થા એ ઉપાદે થા. અરે અમારે કેની સામે જોતા હે થાય કે ઇન્દ્રિય જ્ઞાન થી ભિન્ન પરમાત્મા અંદર અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે એની સામે જો તો એક અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થશે. એ અતિન્દ્રિય જ્ઞાન જ્ઞાયક અને ઇન્દ્રિય જ્ઞાનને ભેદ જ્ઞાન કરીને અનુભવ કરી લેશે, ત્યારે એ જુદું છે એમ એના અનુભવમાં આવશે. ભેદ જ્ઞાન થી ભિન્ન જાણ્યું, શાસ્ત્ર જ્ઞાન થી ભિન્ન જાણ્યું નથી લખ્યું, ભેદ જ્ઞાન બે વચ્ચે હો, ભેદ જ્ઞાન ત્યારે એ જ્ઞાયક ને જાણ્યું ત્યારે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું. અતિન્દ્રિય જ્ઞાન ને જ્ઞાયક ને અને ઇન્દ્રિય જ્ઞાન ને જુદું જાણ્યું ત્યારે તે આવી સ્થિતિ ભેદ જ્ઞાન થાય, અનુભવ થાય ત્યારે તે જ્ઞેય જ્ઞાયક શંકર દોષ દૂર થયો. એકતા તૂટી, બર પદાર્થ ની હારે ઇન્દ્રિય ની હારે એકતા તૂટી, એકતા તૂટી ત્યારે સમ્યક દર્શન. આ સમ્યક દર્શન ની ગાથા છે, ચારિત્રની ગાથા નથી. એમ અહી જાણું થઈ ગયો.